समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका અને કળશ એમાં 38મી ગાથા નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 38મી ગાથા એ અપૂર્વરંગ અધિકારના છેલ્લે કહેવામાં આવેલી ગાથા છે, એટલે આખા પૂર્વરંગનો સાર એમાં સમાય છે. જીવ પોતે અજ્ઞાની હતો, અપ્રતિબુદ્ધ હતો, અને એવો અપ્રતિબુદ્ધ એટલા માટે હતો, નહીં કે એને કર્મ હતા એટલે અપ્રતિબુદ્ધ હતો એમ નહીં, પરંતુ એ અપ્રતિબુદ્ધ એટલા માટે હતો કે એ મોહને કારણે અજ્ઞાનમાં રહ્યો થકો એ મોહરૂપે વર્તી રહ્યો હતો, અને એમાં જ એ પોતે મોહને કારણે, વિપરીત જ્ઞાનને કારણે, વિપરીત શ્રદ્ધા અને જ્ઞાનને કારણે એમાં જ એ ઉન્મત્ત થઈને, પાગલ થઈને એને જ એ પોતે સાચું માનતો હતો, એવા અજ્ઞાન ભાવે વર્તતો એ અપ્રતિબુદ્ધ હતો, એટલે અજ્ઞાની હતો, એટલે કે એ પોતાના સ્વરૂપને ન જાણનારો એવો હતો. આત્માનું સાચું શું સ્વરૂપ છે એને જાણતો ન હતો, એવો અપ્રતિબુદ્ધ હતો. એને વિરક્ત ગુરુ દ્વારા સમજાવવામાં આવ્યું, જે પોતે મોક્ષ માર્ગમાં છે એવા ગુરુએ જ્યારે એને સમજાવ્યું સાચું સ્વરૂપ આત્માનું શું છે, તારું સાચું સ્વરૂપ શું છે, એ જ્યારે એને સમજાવ્યું ત્યારે એ સમજીને અને પુરુષાર્થ દ્વારા પોતે સાવધાન થઈને પોતાના સાચા સ્વરૂપને એ જાણી લે છે, એને યાદ આવે છે. જેમ પેલું પોતાની નજીકમાં જ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલાઈ ગયું હોય અને પછી જેમ એ યાદ આવી જાય, એવી રીતે એને પોતાનું સાચું સ્વરૂપ જે છે એનું ભાન અને જ્ઞાન થાય છે. પોતે સમ્યક દર્શન સહિત સાચી શ્રદ્ધાપૂર્વક એવું જ્ઞાન અને ભાન કરે છે અને અનુભવ સહિત એને એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સાચી શ્રદ્ધા થાય છે. એટલે એવું જાણવું, શ્રદ્ધાન કરવું અને આચરણ કરવું, એટલે એવા પોતાના સ્વરૂપમાં તન્મય થઈ અને એમાં રહી જવું, એવું આચરણ કરવું, એવું કરતા એ પોતે માત્ર પોતાના સ્વરૂપમાં જ લીનતા કરે છે અને પછી જે પોતાના સ્વરૂપનો જે એને અનુભવ થાય છે એ અનુભવ કેવો થયો, તો એ અનુભવની વાત કરતા કહે છે કે તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું, કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હું ચૈતન્ય એટલે જ્ઞાન સ્વરૂપ છું, અને એ જ્ઞાન સ્વરૂપ છું એટલું જ નહીં, પણ એ જ્ઞાન પણ કેવું કે સદાય જે પ્રકાશિત રહે છે તેવું, એટલે જ્યોતિરૂપ છું. એ જ્ઞાનનો પ્રકાશ સદાય હોય છે. જ્ઞાન ક્યારેય એમ નથી કે જીવ જ્ઞાન ન કરતો હોય, એવું ક્યારેય બનતું નથી, એટલે એ સદાય ચૈતન્ય જ્યોતિ પ્રકાશી રહી છે, એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવે એ પોતે પરિણમી રહ્યો છે. જ્ઞાન ગુણને કારણે એ જ્ઞાન સ્વભાવ છે અને એવો આ જ્ઞાન સ્વભાવે જ પોતે પરિણમી રહ્યો છે, એટલે એવો ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. એને એવા જ્ઞાન પ્રકાશની વાત કરતા કહે છે કે એવા જ્ઞાન પ્રકાશ એટલે હું સ્વને પ્રકાશી રહ્યો છું અને પરને પણ પ્રકાશી રહ્યો છું, એવો સ્વ પર પ્રકાશક ચૈતન્ય માત્ર અને એવો જ્યોતિરૂપ, એટલે દરેક સમયે હું જ્ઞાન કરવા વાળો જ છું કે જે મારા અનુભવથી મને એ પ્રત્યક્ષ જણાય છે. બીજા કોઈ મને જણાવે છે માટે જ્ઞાન કરું છું એમ નથી, અથવા કોઈની સહાયથી હું જ્ઞાન કરું છું એમ નથી, પણ મને મારા અનુભવ દ્વારા એ ચૈતન્ય જ્ઞાન જ્યોતિ પ્રત્યક્ષ થાય છે. એટલે હું મારા જ્ઞાન સ્વભાવને હું અનુભવ દ્વારા જાણું છું. મારા જ્ઞાનની પર્યાયમાં હું મારા જ્ઞાન સ્વરૂપને જાણું છું, અનુભવું છું. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય ગઈ વખતે કર્યો હતો. હવે ત્યાંથી આગળ વાત આપણે લઈએ છીએ કે ચૈતન્ય જ્યોતિ કેવી છે. એ સ્વ પ્રકાશક છે એટલે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. સ્વને જાણે છે એટલે સ્વને જાણતા એ સ્વને પ્રસિદ્ધ કરે છે. સ્વને એ જાણે છે એટલે એ સ્વ પ્રસિદ્ધ થાય છે કે આ સ્વ. એ જ રીતે પરને જાણે છે અથવા તો પરને પ્રકાશે છે એટલે પર છે, જ્ઞેય છે એ એમાં જણાય છે એટલે એ પ્રસિદ્ધિ પામે છે કે આ જ્ઞેય છે. જ્ઞેય માત્રને જાણવા વાળું એ જ્ઞાન છે અને એ જ્ઞાન દરેક સમયે પ્રવર્તી રહ્યું છે એવી ચૈતન્ય જ્યોતિ માત્ર હું છું. એટલે ચૈતન્ય જ્યોતિ રૂપે હું છું તેના અર્થમાં એમ નથી લેવાનું કે હું માત્ર જ્ઞાન માત્ર છું ને બીજું કંઈ નથી, બીજા ગુણો નથી, એવો અર્થ નથી થતો. હું ચૈતન્ય માત્ર કહ્યું એટલે માત્ર કહેતા એમ નહીં કે માત્ર જ્ઞાન જ છું અને બીજું નથી એમ નથી, પણ અહીંયા તો એ દર્શાવવું છે કે ચૈતન્ય માત્ર છું એટલે હું મુખ્યતાથી બીજા ક્ષય દ્રવ્યોથી જુદો પડું છું, તો એ આ ચૈતન્ય સ્વભાવને કારણે જુદો પડું છું. બીજામાં બાકીના બીજા દ્રવ્યોમાં એ ચૈતન્ય પણ નથી, એટલે ચૈતન્ય માત્ર હું ચૈતન્ય માત્ર છું. આ જળ છે તે ચૈતન્ય માત્ર નથી, આ ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશ કાળ એ બધા કંઈ ચૈતન્ય રૂપ નથી. ચેતના તો મારામાં છે એટલે એક જીવ દ્રવ્ય જ ચેતન બનતું છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે, એ જ જ્ઞાન કરી શકે એવું છે. એટલે એક જીવ એને ચેતનપણું છે એટલા માટે હું ચૈતન્ય માત્ર છું એમ કહ્યું. અને જ્યોતિરૂપ છું એટલે હંમેશા પ્રકાશમાન છું, એટલે હંમેશા હું જ્ઞાન કરવા વાળો છું, એવો હું આત્મા છું. અને એ મને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, મારા જ્ઞાનની પર્યાયમાં મને એ મારું સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. હવે પ્રત્યક્ષ અનુભવની વાત આજે આપણે થોડી કરવાની હતી, એટલે વાત લઈએ કે અનુભવ માં પ્રત્યક્ષપણું એ શું છે, શું અનુભવાય છે. કોઈ એમ કહી દે કે ના ના એવા અનુભવ છે જ નહીં, કોઈ પ્રત્યક્ષ કંઈ અનુભવ હોતા જ નથી, તો કંઈ માની ના લેવાય. કોઈ પંડિત પણ એમ કહી દે તો એથી કંઈ માની ના લેવાય, કેમ કે અહીંયા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત લખી છે, ટીકાની અંદર આ વાત લખી છે, તે બહારથી બીજેથી વાત નથી આવી. અને વર્તમાનમાં પણ એવા અનુભવ સહિત સમ્યક દર્શન જેમને થયું છે એવા સમકીતિ જેવો વર્તમાનમાં પણ છે, અને જે પોતે પોતાના અનુભવની વાત કરી શકે એવા છે. વળી મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ પંડિત ટોડરમલજીએ એ સ્પષ્ટ વાત કરી છે, અનુભવની વાત તો બહુ સ્પષ્ટ કરી છે. એમાં અનુભવ કયા પ્રકારે છે, તો અનુભવ એ પ્રકારે છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જીવને આ હું એવો એક સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન થાય છે, એવું પ્રતીતમાં આવે છે કે આ હું, આ આત્મા એ હું. અને એ બીજા બધાથી જુદો એને અનુભવમાં આવે છે. બીજા બધાથી એટલે જગત આખાથી જાણે કે પોતે જુદો તરતો ન હોય એવો એને અનુભવ થાય છે. અને એ અનુભવમાં એને એ વખતે એક વિશિષ્ટ પ્રકારનો આનંદનો અનુભવ થાય છે. એ આનંદ કોઈ પણ લૌકિક આનંદ એટલે જગતના કોઈ પણ પદાર્થ દ્વારા થતા આનંદ કરતા એ તદ્દન ભિન્ન પ્રકારનો છે, એટલે એ અલૌકિક છે. એ કોઈ પદાર્થને ખાવાથી, સાંભળવાથી, ચાખવાથી, સ્પર્શવાથી, જોવાથી એવો આનંદ કે સાંભળવાથી એવો આનંદ થતો નથી, એટલે કોઈ ઇન્દ્રિયો દ્વારા થઈ શકે એવો એ આનંદ નથી, એ અતિન્દ્રિયપણે આનંદનો અનુભવ થાય છે. એટલે આ આત્માનો કંઈ આકાર દેખાઈ જાય છે એમ નહીં, પણ આ આત્મા પોતે જાણે બધાથી જુદો તરતો એવો અનુભવાય છે ને, સાથે એવા આનંદનો એને અનુભવ થાય છે, એ પ્રત્યક્ષમાં છે. એવો અનુભવ પ્રત્યક્ષ છે. અને એની સાથે એ જ વખતે એને આત્માનું જ્ઞાન થાય છે, એ વિશેષતાથી છે. આપણે દર્શન અને જ્ઞાનની વાત આજે ફરીથી લઈએ તો દર્શન એટલે સામાન્ય અવલોકન. સામેથી જ્યારે કોઈ વ્યક્તિ આવતી હોય ત્યારે પહેલા આપણને એમ થાય કોઈક આવે છે, અને પછી આપણે એમ કહીએ કે આ તો ગિરીશભાઈ છે. એ પહેલા કોઈ આવે છે જે એ પહેલો પ્રતિભાસ જે છે એ સામાન્ય અવલોકન છે, અને પછી વિશેષતાથી જ્યારે એમ જાણીએ છીએ કે આ તો ગિરીશભાઈ છે એ જ્ઞાન છે. એટલે એ રીતે વિચાર કરીએ તો એ સામાન્ય અવલોકન દરેક વખતે જ્ઞાનની પહેલા હોય છે. છદ્મસ્તને દર વખતે એ પહેલા દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ એમ હોય છે. એમાં સમયનો ભેદ નથી, સમય કંઈ જુદો જુદો છે એમ નથી, પહેલા અને પછી એમાં કોઈ ખાસ સમયનો ફેર પડી જાય છે એમ નથી. ખરેખર તો બંને સાથે જ છે, પણ પહેલો છે એ પ્રતિભાસ છે અને બીજો છે એ વિશેષતાથી જ્ઞાન છે. એટલે એ જે પ્રતિભાસ જે છે એ પ્રત્યક્ષ અનુભવથી, એ પ્રત્યક્ષ અનુભવથી એને અનુભવમાં આવ્યો છે, અને એ વખતે એને આનંદનો પણ અનુભવ છે. સમ્યક દર્શન થાય છે ત્યારે એ વખતે આનંદનો પણ અનુભવ છે. વસ્તુ દેખાય તો અનુભવમાં આવે એવું જરૂરી નથી. સાકર આગળ માણસને મોડામાં મૂકીએ તો એ એના સ્વાદને અનુભવી શકે છે, એને સાકર જોઈ પણ નથી, સાકરને એ સ્પર્શ્યો ન હોય સીધો એના મોઢામાં મૂકવામાં આવે તો પણ એ સાકરના સ્વાદનો તો એને ખ્યાલ આવે છે, અનુભવે છે. જે અનુભવમાં આવે છે સાકરનો સ્વાદ અનુભવમાં આવે છે. એટલે એ અનુભવની વાત જે છે એ સત્ય છે, અને એવા અનુભવ હોય છે. જેમને સમ્યક દર્શન થાય છે એને એવો અનુભવ થાય છે, અનુભવ નથી એમ નથી. જ્ઞાનમાં પરોક્ષપણું કહેવામાં આવ્યું છે, તે પરોક્ષપણું એ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ આત્માના બધા પ્રદેશોથી સીધું જ થાય છે, એમાં ઇન્દ્રિયની મદદની કોઈ જરૂર હોતી નથી. ઇન્દ્રિય વિના જ થાય છે, આત્માના પ્રદેશોથી સીધે સીધું થાય છે. એ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, પૂર્ણપણે પ્રત્યક્ષ છે. જ્યારે અહીંયા સમ્યક દર્શનમાં એનું જ્ઞાન છે, એ જ્ઞાનની તારતમ્યતા કેવળ જ્ઞાન જેવી નથી, અને બીજું એમાં એ શ્રુત દ્વારા એ જ્ઞાન થાય છે, એટલે શ્રુત મતિ સાથે હોય છે, એટલે એ મતિ શ્રુત પૂર્વક જે જ્ઞાન થયું છે એ અપેક્ષાથી એને પરોક્ષપણું કહેવામાં આવ્યું છે. પણ એ વખતે થતો જે અનુભવ મતિશ્રુતમાં જે શ્રુતમાં થતો જે અનુભવ જે છે એ તો એને પ્રત્યક્ષ છે, અને એ વખતનું જે વેદન છે એ એક અલૌકિક આનંદનું વેદન છે, એ પણ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એટલે જ્યારે એ અનુભવમાં આવે છે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે અને અનુભવે છે. આવો હું ભગવાન આત્મા, હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એવું એને અનુભવમાં આવે છે. એ પ્રત્યક્ષ પોતાને જ અનુભવમાં આવે છે, અને એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. અતિન્દ્રિયપણે એટલે ઇન્દ્રિયો વિના, ઇન્દ્રિયોની મદદ વિના. ઇન્દ્રિયો દ્વારા જે આપણે જ્ઞાન કરીએ છીએ, આંખ દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, કાન દ્વારા, એ બધું જે જ્ઞાન જે છે કે સ્પર્શથી, પાંચે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરીએ છીએ એને તો સીમા છે, એને તો લિમિટેશન્સ છે. જ્યારે અતિન્દ્રિય પણ જ્ઞાન કરીએ એને કોઈ સીમા નથી, એને કોઈ લિમિટેશન નથી. એટલે આ અનુભવ જે છે તે અતિન્દ્રિયપણે છે, અને પોતાના સ્વરૂપનો એવો અતિન્દ્રિયપણે અનુભવ સમ્યક દર્શન થાય ત્યારે થાય છે, અને એમાં પોતાનું સ્વરૂપ એને અનુભવમાં આવે છે, એ વખતે આનંદ હોય છે. એટલે એ વાત અહીંયા કરી છે. અહીંયા એ વાતને કહેવામાં આવી છે, કેમ કે પોતાનો જે સ્વભાવ છે જેને ભૂલી ગયો હતો અને એને જે જાણવામાં આવ્યો છે એ તો ખૂબ સામર્થ્યરૂપ છે. એટલે પોતાના પરમેશ્વર એવા શબ્દ મૂક્યા છે, એટલે એનામાં તો એટલું સામર્થ્ય ભર્યું છે, તો એ સામર્થ્ય જે છે એ બધું એને એકરૂપે અનુભવમાં આવે છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એ અનંત ગુણ કંઈ જુદા જુદા એને દેખાય છે એમ નહીં, પણ જેમ પેલું શરબત પીતો હોય અને શરબતની અંદર અનેક પદાર્થ નાખવામાં આવ્યો હોય, શરબતમાં ખાંડ નાખવામાં આવી, લીંબુ નાખવામાં આવ્યું હોય, એમાં ઇલાયચી પણ નાખવામાં આવી હોય, કેસર પણ નાખવામાં આવ્યું હોય, વરિયાળી વાટીને નાખવામાં આવી, બધું નાખવામાં આવ્યું હોય, તો એ બધું નાખવામાં આવ્યું છે એનો એ જયારે સ્વાદ લે છે તો એ એક પણ સ્વાદ છે, પણ એ સ્વાદમાં એ બધાનો સ્વાદ એને આવી જાય છે. એ કોઈ એક પછી એક ક્રમમાં આવે છે એમ નથી, પણ બધાનો સાથે એકરૂપ સ્વાદ આવે છે. એટલે એને અનંત ગુણોનો સ્વાદ એકરૂપે એવો આવે છે, એવું અનુભવમાં આવે છે. કેમ કે એવું સામર્થ્ય અંદર પડ્યું છે ને, સ્વભાવ એવો છે તો એ સ્વભાવ એને અનુભવમાં આવ્યા વિના રહેશે જ નહીં, એવું અનુભવમાં આવે જ છે. એટલે વાત કરે છે કે હું એક એવો આત્મારામ થયો, આત્મામાં જ લીન થયો તેવો જ થયો છું, ત્યારે હું અનુભવું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, ચિન્હ માત્ર આકારને લીધે. જો અહીંયા આકાર એટલે શેપ એ અર્થમાં આકાર નથી, આકારનો અર્થ અહીંયા શેપ એવો નથી લેવાનો, આકાર ચિન્હ માત્ર આકાર એટલે હું જ્ઞાન સ્વરૂપ છું એમ કહેવું છે. ચિન્હ માત્ર આકાર એટલે જ્ઞાન સ્વરૂપપણાને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. અહીંયા સમજવાનું છે, ચિન્હ માત્ર હું માત્ર જ્ઞાય છું, જ્ઞાયક છું, જ્ઞાન સ્વભાવી જ છું, બીજું કંઈ નથી, બીજા પરથી એક જુદો જે પડે છે ને, હું એક છું એ વાત અહીંયા તો લેવી છે ને. તો હું કેવી રીતે એક છું એ અહીંયા દર્શાવ્યું છે કે એવા જ્ઞાન સ્વભાવને કારણે હું જ્ઞાન સ્વભાવી જ છું, જ્ઞાન કરવા વાળો માત્ર જ્ઞાયક 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 જ છું, એટલે હું એ બીજા બધાથી જુદો છું. તો એમાં બીજા બધાને જે અહીંયા દર્શાવ્યા છે, એક પણ પોતાનું દર્શાવવું છે એમાં, તો એમાં લીધા છે કે જે ક્રમરૂપ છે, સમસ્ત જે ક્રમરૂપ છે એટલે બધી પર્યાયો, અહીંયા પર્યાયની જગ્યાએ ખરેખર શું લેવાનું છે, ગતિ બધી જે સમસ્ત બધું ક્રમમાં થઈ રહ્યું છે, એટલે તિર્યંતની ગતિ થાય ને પછી નારકીની ગતિ થાય ને પછી પાછો એ તિર્યંત થાય પછી મનુષ્ય થાય ને દેવની ગતિ થાય ને એ બધી ગતિ જે થઈ રહી છે એ ક્રમમાં થઈ રહી છે. અહીંયા પેલા ગુણ અને પર્યાય એ નથી લેવા, ક્રમવર્તી પર્યાય અને અક્રમ મેં રહેલા ગુણ એની વાત અહીંયા નથી કરી, અહીંયા એની વાત નથી કરી, અહીંયા પોતાની ભિન્નતાની જે વાત ને એકરૂપતાની વાત કરી છે એમાં અહીંયા એ રીતે વાત છે કે એ જુદી જુદી જે ગતિ કરે છે એ ક્રમમાં એને ગતિ થાય છે તે, તથા અક્રમરૂપ, અક્રમરૂપ અહીંયા શું છે તો કે અક્રમરૂપ એને રાગ છે, કસાય છે, લેસ્યા છે, એવા એ ભાવો, એવા એ ભાવો એ ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવો, એ વ્યવહારિક ભાવોમાં એ રાગ છે, રાગ થવો કે દ્વેષ થવા કે એટલે એ કસાયો છે, એ લેસ્યા છે. લેસ્યા એટલે શું, લેસ્યા એટલે કસાયથી અનુરંજિત થતો યોગ, એને લેસ્યા કહેવામાં આવે વ્યાખ્યા પ્રમાણે, કસાય અનુરંજિત યોગ એટલે કસાયથી રંગાયેલો, અનુરંજિત રંગાયેલો, રંગાયેલો યોગ, કસાયથી રંગાયેલો યોગ જે થયો છે એટલે કસાય સહિતની જે અવસ્થા, એવું જોડાણ જે થયું છે એને લેસ્યા કહેવામાં આવે, અને લેસ્યાને લીધે થઈ અને કર્મનો બંધ પડે. દ્રવ્ય અને ભાવ લેસ્યા બે પ્રકારે હોય, અને જેવા એવા ભાવ છે એને અહીંયા દર્શાવવા માટે પછી એના નામ આપવામાં આવ્યા છે. પણ એ ખરેખર એ કંઈ રંગ નથી, કૃષ્ણ લેસ્યા કહેવામાં આવે કે નીલ લેસ્યા કહેવામાં આવે એટલે ખરેખર એ કોઈ એવો રંગ નથી હોતો, પણ એ દ્વારા એની તીવ્રતા જણાવવામાં આવે છે, એટલે એવી એ લેસ્યા તો એ ભાવ છે. અહીંયા તો વાત એ લેવી છે કે એવા એ ભાવથી હું ભેદરૂપ થતો નથી. અહીંયા શું કહે છે કે હું એવા ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, હું તો જ્ઞાયક જ રહું છું, એક જ માત્ર જ્ઞાયક એટલે જ્ઞાયક જ રહું છું, એ બધાથી ભિન્ન જુદો એક રૂપે જ રહું છું, એ અનેક પ્રકારની ગતિ છે, અને અનેક પ્રકારની ગતિ છે તો એ અસંખ્ય પ્રકારના ભાવ છે જે ક્રમે થાય છે, એ બધા ક્રમે ગતિ થાય છે. મનુષ્યની ગતિ થઈ તો એમાં કેટલાય પ્રકારના ભાવ થયા, તિર્યંકની ગતિ થઈ તો એમાં પણ કેટલાય પ્રકારના ભાવો થાય છે. એમ એ જે ગતિ થાય છે એ ક્રમે થતી ગતિ અને એક સાથે વર્તતા એ રાગના ભાવો, લેશ્યા, કષાયો વગેરે એ બધું એક સાથે છે અને પેલું ગતિ છે તે ક્રમમાં છે. એ બધા ભાવો, એ બધાને વ્યવહારિક ભાવો કયા. કેમ વ્યવહારિક ભાવો કયા? કે નિશ્ચયથી તો એનો એક જ ભાવ છે, શુદ્ધ ભાવ છે. એટલે આ નિશ્ચયથી એ ભાવ નથી, આ વ્યવહારિક ભાવ કયા. ને એવા ભાવો, એવા ભાવો રૂપે હું થતો નથી, એવા ભાવો દ્વારા મારામાં કંઈ વ્યાપતું નથી કે હું એમનામાં વ્યાપતો નથી, એવા ભાવ રૂપે હું થતો નથી. એટલે ભાવો દ્વારા મારામાં કોઈ ભેદ પડતો નથી કે મારી આવી પર્યાય કે એવો કોઈ ભેદ પડતો નથી. હું તો એ બધાથી ભિન્ન છું, એ પર્યાય મારી નથી. એ સમયના ભાવ છે, એ સમયની જે એ અવસ્થા જે છે, એ સમયની એ પર્યાય છે, એ સમય થયેલા ભાવ છે, એ બધાથી હું જુદો છું. એટલે એવા એ ક્ષણિક ભાવ રૂપે હું નથી અને એવા ક્ષણિક ભાવો દ્વારા હું ભેદાતો પણ નથી, એના દ્વારા હું ભેદરૂપ થતો નથી, એવો હું એક છું. અનંતકાળથી જીવને અનંત પર્યાય થઈ, દેવની નારકીની બધી પર્યાય થઈ, એટલે એ ચાર ગતિમાં એને 84 લાખ પ્રકારની યુનિમાં એને જન્મ લેવાનું થયું અને જ્યાં જ્યાં એ ગયો ત્યાં ત્યાં એ એવા ભાવે વર્ત્યો અને એને એવા જ ભાવ થયા. શાપ થયો ત્યારે એને ફૂંફાળા માર્યા, ક્રોધ કર્યા, બધું કર્યું. માણસ થયો તો એને એ પ્રમાણેના ભાવ કર્યા, શુભ ને અશુભ ભાવ કર્યા. દેવ થયો તો એવા ઈર્ષાના વગેરેના એને એવા ભાવો કર્યા. નારકી થયો ત્યારે એ આઠ ધ્યાન અને ક્રોધના દ્વેષના ભાવો કર્યા. એટલે જે ગતિમાં ગયો, તિર્યંક થયો તો ત્યાં જેવો તિર્યંક થયો એ પ્રમાણે એને એવા ભાવો કર્યા. એક ઇન્દ્રિયમાં ગયો તો ત્યાં પણ એ ખૂબ દ્વેષ અને આઠ ધ્યાન રૂપે જ એ રહ્યો. એટલે એવા અનેક પ્રકારના કેટલા ભાવ, પાર ના આવે એવા અનંત ભાવ કરીને આ જીવ અત્યારે અહીંયા આવ્યો છે. એવા ભાવો સહિત થયો છે, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ એણે કર્યા છે. જગતમાં ખરાબમાં ખરાબ ભાવ તમે કલ્પી શકો, જેટલી ખરાબ રીતે ખરાબમાં ખરાબ પણ એવા ભાવો આ જીવે કર્યા છે. એને કોઈ ભાવ બાકી રહ્યો નથી એનામાં. અત્યારે વર્તમાનમાં પણ એ ભાવને લીધે થઈ અને એવા મિથ્યાત્વ વર્તે છે તો એવા સંસ્કારો પડેલા જ છે. એને શીખવા જવાની જરૂર નથી પડતી, કંઈ પણ શીખવા જવાની એ જરૂર નથી પડતી. વિભાવ ભાવ શીખવાડવો પડતો નથી, એ અનંતવારે કરી ચૂક્યો છે. એ તો હવે એના એ સંસ્કાર રૂપે પડ્યું છે. જેમ કે આપણે જે કહીએ છીએ ને કે જન્મે છે ત્યારથી એને આહાર સંજ્ઞા છે, એને ખાવાનું કંઈ શીખવાડવું પડતું નથી. જન્મતા બાળકને પણ આવડે છે. ભય સંજ્ઞા છે, ભય કોઈ શીખવાડવો પડતો નથી. જન્મેલા બાળકને કે પ્રાણીના બચ્ચાને જન્મ્યું છે ત્યારથી જ એને ભય તો હોય છે. પરિગ્રહ, પરિગ્રહ પણ ક્યાં કોઈને શીખવાડવો પડે છે? પ્રાણી માત્રને પરિગ્રહની સંજ્ઞા છે. બધા પોતપોતાની રીતે પરિગ્રહ ભેગો કરે છે, પોતાની વસ્તુ બીજાને આપતા નથી. આ મારું છે એવું મમત્વ પરિગ્રહ સાથે કરે છે. આ ક્યાં શીખવાડવું પડે છે? મૈથુન સંજ્ઞા ક્યાં શીખવાડવી પડે છે? એટલે એવા કેટલાય સંસ્કારો છે. આ પાંચ તો બરાબર છે, પણ એ સિવાય એને કેટલી બધી વસ્તુ એને પડેલી છે. એને ઘાસ ખાવાનો ભાવ પણ અત્યારે પડેલો છે. આપણને એમ થાય કે ઘાસ ખાવાનો ભાવ, હા અત્યારે વર્તમાનમાં મનુષ્ય થયો તેથી શું, જો એ અત્યારે અહીંયાથી નીકળી, અહીંથી આ મનુષ્યના ભાવમાંથી નીકળી અને એ ગાય ભેંસ બળદના ભાવમાં જાય તો તરત ઘાસ ખાવા લાગશે. એટલે અંદરમાં પડેલું જ છે એ બધું. એ બધા ભાવો પડેલા છે અને એ ભાવો એટલા પડેલા છે એને અનંત કાળમાં અનંતવાર એવા બધા ભાવો કર્યા છે. પણ છતાં અહીંયા તો એમ કહેવું છે, જ્યારે એને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક ચારિત્ર રૂપે એ પોતે વર્તી રહ્યો છે, પોતાના સ્વરૂપમાં લીનતા કરી રહ્યો છે, ત્યારે એને એ સ્પષ્ટ થાય છે કે આ એક પણ ભાવ મારો નથી, મારા સ્વરૂપમાં નથી. એ બધા ભાવોથી જુદો હું તો એક રૂપ ભગવાન આત્મા માત્ર જ્ઞાયક જ છું. એ કંઈ એક પણ વસ્તુ મારી નથી. એ બધું ક્ષણિક હતું. એ ભાવ એ વખતે થયા તે થયા, એ થયા તે થયા. એ વખતની એવી યોગ્યતા હતી એટલે એવા ભાવ થયા. એ વખતની એવી યોગ્યતા હતી એટલે એવા ભાવ થયા. એટલે એ ભાવ થાય છે ત્યારે એની એવી યોગ્યતા છે. એવી યોગ્યતા કેમ થાય છે? એના પુરુષાર્થની નબળાઈ છે. એ અજ્ઞાન અવસ્થામાં એ એવા ભાવ કરે છે. રાગ દ્વેષના ભાવ કરી અને કર્મ બાંધવા એવું કાર્ય એ અજ્ઞાન અવસ્થામાં જ કરે છે. જ્ઞાન અવસ્થામાં એ રાગદ્વેષનો કરતા થતો જ નથી. જીવને રાગદ્વેષના કરતા પણ ક્યારે છે? અજ્ઞાન અવસ્થામાં છે. એ કર્મ ક્યારે બાંધે છે? અજ્ઞાન અવસ્થામાં બાંધે છે. જ્ઞાન અવસ્થામાં એટલે પોતે પોતાના સ્વરૂપમાં, પોતે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એમાં જ્યારે એ રહ્યો છે ત્યારે એને કોઈ કર્મ બંધાતા નથી. એટલે એ એવા વ્યવહારિક ભાવ, એ પોતાના નથી એટલે એને જે ક્ષણિક છે એ એવી યોગ્યતાને કારણે થયેલા ભાવ, એવા કોઈપણ ક્રમરૂપ કે અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી એ પોતે ક્યારેય લેપાયો નથી, એનાથી જ ભેદરૂપ થયો નથી. પોતે તો એક ભગવાન આત્મા જ્ઞાયક જ રહ્યો છે, સદાય એક સરખો એવો ને એવો જ્ઞાયક જ રહ્યો છે, ત્રિકાળ જ્ઞાયક જ છે. નર નારક આદિ જીવના વિશેષો એટલે બધી પર્યાયો, જીવના વિશેષો એટલે પર્યાયો. નર છે એટલે મનુષ્ય થયો છે, નારકી થયો છે, દેવ થયો છે, એટલે તિર્યન થયો છે, એકેન્દ્રીમાં ગયો છે, જે કંઈ છે તે, એ બધા વિશેષો એટલે એ બધી એની પર્યાયો, જીવની પર્યાયો. પછી અજીવ, આ પાંચે અજીવ છે, પાંચ દ્રવ્યો બીજા છે તે અજીવ છે. વિશેષતાથી આપણે લઈએ તો એને પૂદગળની વાત કરવી છે, બાકી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એમ પાંચે અજીવ છે. પછી પુણ્ય પાપ એ પણ ભાવ છે. આશ્રવ જેને લીધે થઈ અને બંધ પડે છે એવા આશ્રવ, એ પુણ્ય ને પાપ એ પણ આશ્રવ છે. સંવર એટલે આશ્રવ રહિત દશા. આ બધી પર્યાયો છે, આ બધી પર્યાયો છે. આ નવે નવ જે વાત લેવી છે ને, નવ તત્વની વાત લેવી છે, એ બધી ખરેખર તો શું છે, એ પર્યાય છે જીવની, એ પર્યાય છે. તો એવા સંવર નિજરા જ્યારે કર્મ ટળે છે, કર્મ ખરી જાય છે, એનાથી જુદા પડે છે, અને બંધ કર્મ બંધાય છે, અને મોક્ષ પૂર્ણપણે કર્મ રહિત થવાની અવસ્થા. જે વ્યવહારિક નવતત્વો, એવા જે નવતત્વ આપણે જે કહીએ છીએ એવા જે વ્યવહારિક નવતત્વો, તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે અત્યંત જુદો છું. એટલે આ નવતત્વ જે વ્યવહારિક કહેવામાં આવ્યા એવા નવતત્વોથી પણ પોતે ભગવાન આત્મા જ્ઞાયક જુદો છે, એનાથી પણ જુદો છે. અગાઉ ગાથામાં પણ એ વાત આવી ગઈ કે એ નવતત્વોમાં એ વ્યવહારથી જે કહેવામાં આવે છે એ તો બધું પર્યાયરૂપ છે, અને એ પર્યાયથી તો ભગવાન આત્મા જુદો છે. એ પર્યાય કઈ રીતે છે કે પૂદગળ સાથે એ રહ્યો છે અથવા નથી રહ્યો, એવી પર્યાય. પૂદગળ એટલે પૂદગળ કર્મ, પૂદગળ કર્મની સાથે જે રહ્યો છે અને એના લક્ષ્ય થતા જે ભાવ, પાપ પુણ્યના ભાવ, એને લીધે આશ્રવ, અથવા તો એના વિનાનો એટલે સંવર, અને એવા પૂદગળ કર્મ વિનાનો એટલે મોક્ષ સ્વરૂપ, અને પૂદગળ કર્મ થોડા રહ્યા છે અને બીજા ખરી જાય છે એવી અવસ્થા, એ નિર્જરાની અવસ્થા છે. અને પૂદગળ કર્મ બંધાય છે એ બંધની અવસ્થા છે. એ બધી પર્યાયો છે, અને એ જીવને એ પૂદગળોનું લક્ષ કરતા, પરનું લક્ષ કરતા એ પર્યાય થાય છે. એટલે એ બધાથી ભિન્ન ભગવાન આત્મા કે જે ક્યારેય બદલાતો નથી, જે પર્યાયથી જુદો છે, જે ધ્રુવ છે, જે ધ્રુવ છે, જે અક્રિય છે, તેવો ભગવાન આત્મા, અને અપ્રિય કહેવાય છે, ધ્રુવ છે, જે બદલાતું નથી, ક્યારે બદલાતું નથી, એવું એવું જે તત્વ છે એ પોતે ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે, જુદો છે, શુદ્ધ છે, જે શુદ્ધ નયનો વિષય એવો એ ભગવાન આત્મા એ બધાથી જુદો છે, અત્યંત જુદો છે એમ પોતે અનુભવે છે કે એ બધાથી હું પોતે અત્યંત જુદો છું, માટે હું શુદ્ધ છું, કોઈ ભાવ રૂપે હું નથી, કોઈ ભાવ મારામાં નથી, એવો હું શુદ્ધ છું, એક પણ ભાવ મારામાં નથી, એ કોઈ પર્યાય મારામાં નથી, એવો હું શુદ્ધ છું. ચિન્હ માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી, જો બીજી વાત મૂકી, જ્ઞાન માત્ર છું, માત્ર જ્ઞાયક 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 છું હોવાને લીધે જ્ઞાન અને દર્શનના ઉપયોગ, જ્ઞાન અને દર્શનના ઉપયોગ છે અને જ્ઞાન દર્શનના ઉપયોગ પણ છે, એને છોડતો નથી, એને ઉલ્લંઘતો નથી. સામાન્ય અને વિશેષ બે લેવામાં આવે છે, સામાન્ય કહેતા દર્શન અને વિશેષ કહેતા જ્ઞાન. ચિહ્ન માત્ર હોવાથી સામાન્ય એટલે દર્શન અને વિશેષ એટલે જ્ઞાન, એટલે ના ઉપયોગ પણ અથવા તો ઉપયોગાત્મક પણ, એટલે દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ. એને ઉલ્લંઘતો નથી એટલે એને હું છોડતો નથી, દર્શન જ્ઞાનનો ઉપયોગ તો મારો રહે છે, એટલે હું એવા દર્શન જ્ઞાનમય છું. માટે હું દર્શન જ્ઞાનમય છું. સ્પર્શ રસ ગંધ વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શ આદિ રૂપે પોતે પરિણમ્યો નથી, માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. જો શુદ્ધની વાત કરી, પહેલા એક રૂપની વાત કરી, પછી શુદ્ધની વાત કરી, અને શુદ્ધની વાત કર્યા પછીથી પોતે દર્શન જ્ઞાનમય છે એ વાત કરી. પોતાનું સ્વરૂપ એ દર્શન જ્ઞાન ઉપયોગાત્મક છે અને એવા ઉપયોગાત્મક સ્વરૂપને પોતે ઉલ્લંઘતો નથી, એને છોડતો નથી, એને એવો એ દર્શન જ્ઞાનમય છે. અને એવો દર્શન જ્ઞાનમય છે એના પછી બીજી વાત હવે કરે છે, એના પછી ત્રીજી વાત કરે છે કે પોતે અરૂપી છે. એકરૂપ છે, શુદ્ધ છે, દર્શન જ્ઞાનમય છે, અને હવે એ પોતે અરૂપી છે એની વાત કરે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ એ ચાર ગુણ જે છે એ કોના છે? પૂતગળના છે. એનું નિમિત્ત પામીને, એટલે પૂતગળનું નિમિત્ત પામીને આવો અનુભવ એને સંવેદન રૂપે એને થાય છે. તો એ અનુભવ જે થાય છે એ સ્પર્શ રસ ગંધ વર્ણ એનો જે અનુભવ જે થાય છે એ ઇન્દ્રિયો દ્વારા થતો અનુભવ છે, એટલે એવો એ એના સંવેદન રૂપે પોતે પરિણમ્યો છે. છતાં પણ એ ચારે સ્પર્શ રસ ગંધ વર્ણ એ રૂપે પોતે કદી થયો નથી, એ રૂપે પોતે પરિણમ્યો નથી, એ વસ્તુનું સંવેદન એને થયું છે. સંવેદન એટલે એનું જ્ઞાન થયું છે, સંવેદન એટલે એનું જ્ઞાન થયું છે. જ્યારે એને એ જ્ઞાન થાય છે ત્યારે એ વખતે સામે નિમિત્ત તરીકે એવો પદાર્થ હતો, એટલે પૂતગળ પદાર્થ હતો, અને ઇન્દ્રિયો દ્વારા એ વખતે એને સ્પર્શવામાં આવ્યું એવું એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બાકી જ્ઞાન તો એને પોતાના કારણે થાય છે. સ્પર્શનું જ્ઞાન થવું કે રસનું જ્ઞાન થવું કે ગંધનું કે વર્ણનું, જે કંઈ એને જ્ઞાન થાય છે એ જ્ઞાન એ એનું પોતાનું છે. અને એવું જ્ઞાન જ્યારે એને થાય છે તો એ પોતાની શક્તિને કારણે, જ્ઞાન શક્તિ જ્ઞાન સ્વભાવને કારણે એ એવું જ્ઞાન કરે છે. અને એ સંવેદન જ્યારે થયું છે ત્યારે પણ એ પોતે તો જ્ઞાન સ્વભાવી જ હતો, એ ક્યારેય એવા પર પદાર્થ એટલે પૂતગળ પદાર્થ રૂપે થયો નથી, પૂતગળ પદાર્થ રૂપે પોતે એવો પરિણમ્યો નથી. એ વખતે એ પૂતગળ પદાર્થ જ્યારે એવું જ્ઞાન થયું ત્યારે એ વખતે એ હતો, એટલે એનું નિમિત્ત કારણ કહેવાય કે જેનો એને સ્પર્શ અનુભવમાં આવ્યો. પણ જ્ઞાન એનું પોતાનું છે અને જ્ઞાન એનું પોતાનું એના પોતાના કારણે છે. અને એવું જ્ઞાન એને થાય છે ત્યારે પણ એ પર પદાર્થ રૂપે પોતે પરિણમ્યો નથી કે પર પદાર્થ રૂપે પોતે વ્યાપ્યો નથી, એમાં વ્યાપીને એને એનો અનુભવ કર્યો છે, સંવેદન કર્યું છે એમ નથી. માટે પરમાર્થે હું સદાય અરૂપી છું, ક્યારેય રૂપી થયો નથી. જો અરૂપી પણ હું તો બીજા ચાર છે એને પણ છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળને પણ અરૂપી પણ તો છે. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો, એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે, મને બીજું બધું જાણવામાં આવે છે, જ્ઞાનમાં મને બીજા બધા બહારમાં રહેલા પદાર્થો જાણવામાં આવે છે, એનું જ્ઞાન થાય છે, બધા મારા જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય રૂપે ઝળકે છે, તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ ભાસતું નથી, કોઈ પ્રત્યે મને રૂચિ રાગ નથી, મારું નથી, મારું એમાં એકત્વ નથી, હું એ રૂપે નથી કે એ મારું નથી, એટલે મારા પણ ભાસતું નથી, મારે અને એને કાંઈ સંબંધ નથી. અગાઉની ગાથામાં એ વાત આવીને એટલે અહીંયા કહે છે કે કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. એ ભાવક, ભાવ ભાવક અને ભાવ્ય અને જ્ઞેય અને જ્ઞાયકના સંબંધોની આપણે અગાઉની ગાથામાં ઘણી વિસ્તાર કરીને સમજ લીધી છે, એટલે હવે એ વાત અત્યારે નથી લેતા, પણ દર્શાવવું એ છે કે એ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ એટલે કર્મના ઉદય આવ્યા છે એ ભાવક થઈ અને વર્તે, ક્યારે વર્તે કે જ્યારે એના તરફ મને ભાવ થાય, એના લક્ષ્ય મારો ભાવ થાય તો આ ભાવ્ય થાય અને પેલું ભાવક બને, અથવા તો એ જ્ઞેય છે અને જ્ઞેય સાથે મારું જ્ઞાયક પણ જોડાય તો, એટલે જ્ઞેય જ્ઞાયક પણનો સંબંધ થાય તો, ના એને પણ હું એવા જ્ઞેય જ્ઞાયકપણાના સંબંધ રૂપે પણ હવે જાણતો નથી, એ માત્ર મારા જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય માત્ર જે ઝળકે છે તે ઝળકે છે, પણ હું એનો કંઈ જાણનારો નથી, હું મારા માત્ર સ્વરૂપનો જ જાણનારો છું, હું એ સંયોગો જે ઉત્પન્ન થયા છે જે કર્મને ઉદયને કારણે એવા ભાવક સાથે જોડાવા વાળો પણ નથી, હું માત્ર મારા સ્વરૂપ સાથે જ યોગ કરીને રહ્યો છું, મારા સ્વરૂપની સાથે જ જોડાયો છું. એટલે અહીંયા એ કહે છે કે એ તરફનો મારો રાગ મોહ હવે રહ્યો નથી, મને જીતેન્દ્રિય પણ છે, જીત મોહ પણ છે, ક્ષીણ મોહ પણ હવે ઉત્પન્ન થશે. એટલે અહીંયા એમ વાત કરે છે કે હવે મારો એવો કોઈ મોહ નથી, એટલે મને એમના પ્રત્યે હવે કોઈ રાગ કે મમતા ઉત્પન્ન થતા જ નથી, મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન એ કરી શકે એમ છે જ નહીં, એ બધાથી હું જુદો છું, કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને, નિજરસથી એટલે મારા આત્માના રસથી, જ્ઞાન આનંદના રસથી એ મોહને મેં મૂળમાંથી ઉખાડી નાખ્યો છે, એટલે ફરી હવે અંકુર ન ઉપજે એવો મેં મોહનો નાશ કર્યો છે, એટલે હવે મોહ ઉત્પન્ન થતો જ નથી અને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. તો અહીંયા આ રીતે 38મી ગાથાના ટીકાનો આપણે સામાન્ય અર્થ કર્યો છે. હવે એના પછી ભાવાર્થમાં જયચંદજી પંડિતે સરસ રીતે બધી વાતને સમાવી લીધી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, અનાદિથી એ મોહના ઉદયને કારણે અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો. કાળલબ્ધિથી કહેતા પોતે પોતાનો પુરુષાર્થ કરીને, એટલે જ્યારે એને પુરુષાર્થ થયો, જ્યારે એનો પુરુષાર્થ થયો અને જ્યારે એને જ્ઞાન થયું કે પોતે આ ભગવાન આત્મા છે બધાથી જુદો, તો એ સમય એની કાળલબ્ધિ કહેવાય. કાળલબ્ધિ પાકી, કાળ કંઈ કરે છે એમ નથી, કાળ દ્રવ્ય જુદું છે, જીવ દ્રવ્ય જુદું ને કાળ દ્રવ્ય જુદું, કાળની પર્યાય જે છે એને આપણે સમય કહીએ છીએ, તો એનો સમય એટલે કાળલબ્ધિ પાકી એમ કહીએ, એટલે કે એ કાળ કંઈ કરાવે છે એમ નથી, કાળ નક્કી છે એ કાળે થાય છે એમ નથી, પણ જ્યારે એનો પુરુષાર્થ ઉપડે છે અને જ્યારે એ કાર્ય થાય છે ત્યારે એમ કહેવામાં આવે કે કાળલબ્ધિ પાકી. એ વખતે પાંચે સમવાય સાથે હોય છે, એટલે એમાં મુખ્ય તો એનો પુરુષાર્થ છે, બાકી તો બીજું બધું ચાર જે છે એ તો એના કારણે છે. પાંચ સમવાયની જો વાત અત્યારે આપણે લઈએ તો બે મિનિટ મને લાગે છે કે સારું રહેશે, બધાને ફરી યાદ કરાવડાવીએ. પહેલા પણ ઘણી વાર વાત કરી છે છતાં પણ કે પાંચ સમવાયની અંદર આપણે વસ્તુનો જે સ્વભાવ છે એનો પહેલો એ પહેલો સમવાય છે કે જેવો સ્વભાવ છે એ પ્રમાણે એ થાય છે. આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એટલે એ જ્ઞાન કરે છે. ઉદગળ કંઈ જ્ઞાન નથી કરતું, ધર્માસ્તિકાએ કંઈ જ્ઞાન નથી કરતું, કોઈ બીજું જ્ઞાન કરતું જ નથી. જ્ઞાન કોણ કરે છે? તો કે જ્ઞાન સ્વભાવી આત્મા છે, જીવનો જ્ઞાન સ્વભાવ છે માટે એ જ્ઞાન કરે છે, એટલે એ તો એનો સ્વભાવ છે. બીજી વાત રહી નિમિત્તની, તો કર્મ એટલે કે જ્ઞાનાવરણી કર્મ ગયું છે એટલે કંઈ એને જ્ઞાન થાય છે એમ નથી, એ તો નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એ તો નિમિત્ત કારણ, કારણ કે જ્યારે એને જ્ઞાન થવાનું હોય ત્યારે સામે એવું જ નિમિત્ત હોય કે એને જ્ઞાનાવરણીય કર્મ જે છે એની સ્થિતિ પૂરી થઈ હોય. કેમ કે દરેક કર્મને સ્થિતિ છે ને, સ્થિતિબંધ છે ને, કોઈ પણ કર્મ છે સ્થિતિબંધ વિનાનું તો છે જ નહીં ને, એટલે એ વખતે ખરી જવાનું જ હોય, એટલે એના એ આવરણો જવાના જ હોય, એટલે એ નિમિત્ત કહેવામાં આવે. અથવા તો બીજી કોઈ રીતે જોઈએ કે કોઈક કર્મનો એવો ઉદય હોય એને કારણે કંઈક કાર્ય થતું હોય તો એ નિમિત્ત કારણ કહેવામાં આવે. કેમ નિમિત્ત કારણ કહેવામાં આવે? કેમ કે કાર્ય કરનાર તો એ પોતે છે, ઉપાદાન એનું છે, ઉપાદાન એનું છે, દ્રવ્યનું પોતાનું ઉપાદાન એવું છે, એટલે સામે એને નિમિત્ત એવું મળે છે, એટલે એ નિમિત્ત કારણ છે. કર્મ કર્મનો નિર્જરા થવી, કર્મનું ખરી જવું કે કર્મનો ઉદય એ નિમિત્ત કારણ છે. પછી ભવિતવ્ય ત્રીજી વસ્તુ લઈએ. ભવિતવ્ય એટલે જે એમાંથી જે થવાનું છે તે જ થાય છે, એ વખતે જે પરિણામ આવવાનું હોય તે જ આવે છે, જે પર્યાય થવાની હોય તે જ થાય છે, એ ભવિતવ્ય છે. એટલે જ્ઞાનરૂપ પર્યાય થવાની છે, જ્ઞાન થવાનું છે તો જ્ઞાન થાય છે, અને એવી જ્ઞાનની પર્યાય એ વખતે થાય છે. માટીમાંથી ઘડો બનવો એ ભવિતવ્ય છે, એ ભવિતવ્ય છે. એટલે એ નૈમિતિક છે. નિમિત્ત જ્યારે કહીએ, ઉપાદાન કારણ કહીએ અને નિમિત્ત કારણ કહીએ, અને પછી નૈમિતિક, નૈમિતિક કોણ છે? ઉપાદાન જે છે એની જ્યારે પર્યાય બદલાય છે, પરિણામ આવે છે ત્યારે એ નૈમિતિક કહેવાય છે, એટલે એ ભવિતવ્ય છે. એ જ થવાનું છે તો એ જ થાય છે, તો એ ભવિતવ્ય છે. ચોથી વસ્તુ છે કાળ લબ્ધિ. એટલે એ કાળ ત્યારે પાક્યો એમ કહીએ છીએ, પણ ખરેખર શું છે કે કાળ તો એ વખતે પણ એ સાપેક્ષતા છે એની, એટલે એ વખતે કાળનું પણ પરિણમન જેમ થતું હતું એમ જ થઈ રહ્યું છે, માત્ર એની સાપેક્ષતા છે કે જ્યારે એ કાર્ય થયું ત્યારે આ સમય હતો, એવી એની સાપેક્ષતા છે. એ કે કાળ બીજું દ્રવ્ય એમાં કંઈ કરે છે એમ નથી. એ ચોથી વસ્તુ રહી. અને પાંચમી વસ્તુ છે પુરુષાર્થ. પાંચમો સમવાય છે પુરુષાર્થ, પોતાનો પુરુષાર્થ. એટલે ચાર પેલા જે છે એમાં તો એને કંઈ કરવાપણું છે જ નહીં, કરવાપણું હોય તો એનું પોતાનું શેમાં છે? પોતાનો પુરુષાર્થ. એટલે જ્યારે એનો પુરુષાર્થ છે ત્યારે એવા પાંચેય સમવાય હોય જ છે. એટલે જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એ પોતાના પુરુષાર્થ દ્વારા એને જ્ઞાન થાય ત્યારે બાકીના ચાર સમવાય હોય છે. એટલે એમાં આ કાળલબ્ધિ એક સમવાય છે એ એમ સમજવું. એટલે અહીંયા એમ કહ્યું છે કે ગુરુના ઉપદેશથી, ગુરુનો ઉપદેશ જે મળ્યો એ પણ એ નિમિત્ત કારણ છે, બરાબર છે ને? એ પણ નિમિત્ત કારણ છે. એટલે ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી, એટલે કાળલબ્ધિથી કહેતા અહીંયા અર્થ એવો કરવાનો છે કે પાંચ સમવાયની વાત લઈએ તો એ વખતે કાળલબ્ધિ પાકી, એટલે એનો જ્યારે પુરુષાર્થ ઉપડ્યો છે ત્યારે એ જ્ઞાની થયો, અને એવો જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી એને જાણ્યું કે હું એક છું, હું શુદ્ધ છું, હું અરૂપી છું અને હું દર્શન જ્ઞાનમય છું. ચાર વાત એને જાણી, હું એક છું, હું શુદ્ધ છું, હું અરૂપી છું, હું દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, અને એવો સમૂળગો મોહનો નાશ થયા પછીથી શું થાય છે? તો કે ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી એને ભેદ જ્ઞાન થયું છે, એટલે એ પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, પોતાનું જે સ્વરૂપ છે પોતાના સ્વરૂપની લક્ષ્મી અનુભવમાં આવી છે એટલે હવે એને ક્યારેય એવા મોહ ઉત્પન્ન થશે નહીં. હવે ક્યાંથી એને મોહ ઉત્પન્ન થાય એટલે ન થાય. હવે આજે આપણે ટીકા અને ભાવાર્થ પૂરા કરીએ છીએ. હવે મૂળ વાત જે આપણે આમાંથી જે સમજવી છે વધારે વિસ્તારથી ગુરુદેવે ઘણી સરસ રીતે વાત કરી છે એને આપણે ગુરુદેવના વચનામૃતમાં જ સમજીએ. એટલે કેટલીક વાતો મેં જાણીને લીધી નથી એમાંથી. આપણે ગુરુદેવે જે શબ્દોમાં એ વાતને જે રીતે આપી છે એ અદભુત રીતે આપણને આપી છે તો આપણે ગુરુદેવના વચનામૃતમાંથી આ 38મી ગાથાની ઘણી વાતો સમજવાની છે એની શરૂઆત આજથી કરીએ. આજે અને ફરી આવતા સ્વાધ્યાયમાં પણ એ આપણે કરીશું. તો પ્રવચન રત્નાકર ભાગ બીજો પુસ્તકમાં પાનું 215 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 227. પ્રવચન રત્નાકર ભાગ બીજો પુસ્તકમાં પાનું 215 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 227. અહીંયા ગાથા 38 ટીકા ઉપરનું પ્રવચન જે આપ્યું છે એમાં પહેલો પેરેગ્રાફ, જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. જો આ તો મૂળ ટીકાનું વાક્ય છે. હવે ગુરુદેવ જે કહે છે એ આપણે સમજવાનું છે. શું કહ્યું? કે અનાદિ મોહરૂપ અજ્ઞાનને લઈને જીવ ચાર ગતિમાં રખડે છે. અનાદિથી એ મોહરૂપ અજ્ઞાનને લઈને જીવ ચાર ગતિમાં રખડે છે, કર્મને લઈને નહીં. અહીંયા એમ નથી કહ્યું કે અનાદિથી એ કર્મને લઈને રખડે છે. જૈન ધર્મમાં, જૈન દર્શનમાં પણ બીજા અન્ય મતને અન્ય દર્શનોની જેમ એ વાત જ એવી ચાલી ગઈ છે, બસ કર્મને કારણે થાય, કર્મને કારણે. પેલા અન્ય દર્શનવાળા એમ કે બસ ભગવાન બધું કરે, ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલે નહીં. અરે ભાઈ, કયા ભગવાન તારી એ ઈચ્છા કરી રહ્યા છે પાંદડા હલાવવાની? જરા બતાવીશ મને. એ તો ભગવાન જ ના કહેવાય. એમને પાંદડા હલાવવાની ઈચ્છા થતી હોય તો પછી ભગવાન છે ના? એટલે મૂંઢ લોકો છે બિચારા. અન્ય મતમાં કેટલી ઊંધી માન્યતા, ઉપરથી પાછા આવે નીચે ને બધા શું કહેવાય, રાક્ષસોને અસુરોને બધાને પાછા શિક્ષા કરે, પાછા જન્મ લે ફરીથી. આ બધી વિચિત્ર માન્યતાઓ. અહીંયા પણ જૈન દર્શનમાં પણ એ વાત ઘૂસી ગઈ છે કે ભાઈ કર્મને લીધે થઈને બધું થાય, કર્મને લીધે થઈને થાય, કર્મ બધું કરાવે. એક ભાઈએ 100 સ્લાઇડ બનાવી નાખી, એમાં આ જ રીતે વાત બધી આખી લીધી અને પછી રિવ્યુ કરવા માટે મને મોકલી. મેં કહ્યું કે આમાં મૂળ વાત તો ભૂલી ગયા છો ભાઈ તમે, કર્મ કંઈ કરતું નથી, કર્મ કંઈ કરતું નથી. ગમે તેવા કર્મો હોય છતાં પણ જીવ પોતે સર્વોપરી છે, વર્તમાન એનો છે. કર્મ જે છે એ તો એને પૂર્વે કરેલા ભાવ છે, એ ભાવને દર્શાવનારી પારાશીસી છે કે તે આવા પૂર્વે ભાવ કર્યા હતા. વર્તમાનમાં આ મનુષ્યની પર્યાય મળી એક એ નામ કર્મને કારણે મળી. એનો અર્થ એ છે કે પૂર્વે એવા ભાવ કર્યા હતા કે મનુષ્યની પર્યાય મળે, એ તો મળી ગયું, એ તો વાત થઈ ગઈ. પણ વર્તમાન તો અત્યારે કોનો છે? આત્માનો છે ને. આત્માને જેવા ભાવ કરવા હોય એવા કરી શકે છે કે નથી કરી શકતો? એને ભાવ કરતા કોણ રોકે છે? જો એમ ભાવ ન થતા હોત તો કોઈ જીવ એ કર્મોથી છૂટી શકે જ નહીં, કર્મથી છૂટી શકે જ નહીં, જો કર્મ જ સર્વોપરી હોય તો. આ વાત હજી લોકોના ગળે ઉતરતી નથી, આ વાત હજી બેસતી નથી. પાછી દલીલ કરે કે ના, આપણે તો જ્ઞાનાવરણીય કર્મ હોય એટલે જ્ઞાન ન થાય. અરે ભલા, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તું જરાક તો વિચાર કર, જ્ઞાનાવરણીય કર્મ તને ક્યાં નડે છે? જ્ઞાન સ્વભાવી આત્મા એ જ્ઞાન કરે એવો છે, એ પુરુષાર્થ કરે તો જ્ઞાન થાય. પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પુરુષાર્થ અંદરમાં કરવાનો છે, આત્મામાં કરવાનો છે. બહારના આપણે પુસ્તકોના અભ્યાસ ને જ્ઞાન એ કઈ જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન કરવાનું છે. ને એ આત્માના જ્ઞાન કરવાનો પુરુષાર્થ જે કરે એને જ્ઞાન થાય, ન થાય એમ બને જ નહીં. પણ શરૂઆત જ નથી કરવી, મિથ્યા માન્યતા અને અજ્ઞાનમાં જ રહેવું છે. એટલે આવી ઊંધી દલીલો કરે છે, કર્મ બધું કરે. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે કર્મને કારણે એ ચાર ગતિમાં રખડતો નથી, એ અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ ચાર ગતિમાં રખડે છે. મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો મિથ્યાત્વ છે. મોટામાં મોટું જગતમાં કોઈ પાપ હોય તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વને કારણે રખડવાનું થાય છે. મિથ્યાત્વ કહો કે વિપરીત માન્યતા કહો કે વિપરીત જ્ઞાન કહો, બધું એક જ અર્થ છે. કે મોહ કહો, એ મોહરૂપ અજ્ઞાન કહેતા એમાં બધું આવી જાય છે. એટલે અનાદિથી એવા મોહરૂપ અજ્ઞાનને લઈને જીવ એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. જો અહીં એમ નથી કહ્યું કે અનાદિ કર્મને લઈને રખડે છે. કર્મ બિચારા શું કરે? મોહરૂપ અજ્ઞાનના કારણે તેને ઉન્મત્તપણું છે, ગાંઢપણ છે. પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે તેને ભૂલીને પુણ્ય પાપના પરિણામ અને તેના ફળને પોતાના માને તેને ઉન્મત્ત એટલે પાગલ કહ્યો છે. ગુરુદેવ શું સરસ રીતે સમજાવે છે કે પુણ્ય પાપના પરિણામ, શુભ અને અશુભ ભાવ એ જે થાય છે એને લીધે થઈને પુણ્ય પાપના પરિણામ થાય. શુભ ભાવ થાય તો શું પરિણામ આવે? પુણ્યનો બંધ થાય એટલે પુણ્યના પરિણામ થયા. અશુભ ભાવ હોય તો શું થાય? પાપનો બંધ પડે એટલે પાપના પરિણામ થાય. એટલે પુણ્ય પાપના પરિણામ એટલે શુભ ને અશુભ ભાવોમાં એ રહ્યો છે ને. શુદ્ધ ભાવોમાં તો છે નહીં, પોતે ભગવાન આત્મા પોતે જેવો છે, સ્વભાવ પોતાનો શુદ્ધ સ્વભાવ નિર્મળ સ્વભાવ છે. એવા શુદ્ધ સ્વભાવ ભાવે તો રહ્યો નથી, બહારમાં રહ્યો છે, અન્ય ભાવે રહે છે. એટલે અશુદ્ધ ભાવમાં એ શુભ કે અશુભ બે પ્રકારના ભાવ કરે અને એવા ભાવ કરતા એને પુણ્ય અને પાપના પરિણામ થાય. તો એવા પુણ્ય અને પાપના પરિણામ અને એ પુણ્યના પાપના બંધ પડે છે તો પછી એના ફળ આવે છે. ફળ આવે એટલે કે એ બંધ પડ્યો છે એ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ફળ આપે છે અને પછી એ કરી જાય છે. એટલે એને એ પોતાના માને છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ત્રણેય કાળે જ્ઞાયક જ્ઞાયક નાયક આનંદનો દરિયો કે સુખનો સાગર એ પોતાને તો ભૂલી ગયો અને આ જે પોતાનું નથી, જે બદલાયા કરે છે, જે ક્ષણિક છે, એવા આ કર્મ ને કર્મના ઉદયો એને પોતાના માને છે. અરે ભાઈ, એ તારા નથી, એને એ પોતાના માને છે ને એમ એ ગાંડો થયો છે. એટલે એને એમણે કહ્યું કે એમ એ ઉન્મત્ત થયો છે. ગુરુદેવે કેટલું સરસ રીતે સમજાવ્યું કે પોતે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે, આનંદનો નાથ છે. પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે. એ એવા પોતાના સ્વરૂપને ભૂલીને એ પુણ્ય પાપના પરિણામ અને તેના ફળને પોતાના માને એવો એ ઉન્મત્ત થયો છે, એટલે પાગલ થયો છે. એટલે એને પાગલ કહ્યો, ઉન્મત્ત કહ્યો છે. ટીકાની પહેલી લીટીની અંદર જે વાત ભરી છે ને એ અહીંયા ગુરુદેવે કેટલી સરસ રીતે સમજાવી છે. આગળ કહે છે કે આ શેઠી આ બધા જે એમ માને છે કે અમે કરોડપતિ ને અબજપતિ અને બધા એનું અભિમાન કરે, ગૌરવ લે છે ને, એ બધા એ મોહથી ઉન્મત્ત છે, પાગલ છે, એમ અહીંયા કહે છે. એ શેઠિયા હોય કે બીજા હોય, જે હોય તે બધા એ મોહમાં પડ્યા છે અને મોહના કારણે જે કંઈ ભાવ થઈ રહ્યા છે ને એમાં ને એમાં એ ચાર ગતિમાં રખડે છે. એ બધું ઉન્મત્તપણું છે, પાગલપણું છે. અને એનું કારણ કર્મ નથી પણ એનું અજ્ઞાન છે. મોહ અને અજ્ઞાનને કારણે એ થઈ રહ્યું છે. એ પ્રમાદી થઈ અને પડ્યો છે. એ આળસુ થઈને પડ્યો છે. પ્રમાદનો અર્થ શું થાય? જે પોતે જ્ઞાનનો પુરુષાર્થ નથી કરતો એ પ્રમાદી છે. એ ભલે ને પછી દિવસમાં 12 કલાક જોબ કરતો હોય તો અમે તો એને પ્રમાદી જ કહીએ છીએ. એ બધો પ્રમાદ છે. ભલે ને મોટો પ્રોફેસર થયો હોય યુનિવર્સિટીમાં અને 8 કલાક વાંચતો હોય અને 2 કલાક છોકરાઓને ભણાવતો હોય તો શું થઈ ગયો? એ પ્રમાદી છે. જે આત્માનું જ્ઞાન નથી કરતો એ પ્રમાદી છે. પોતે પોતાના સ્વરૂપને જાણવા તરફનો કોઈ ઉદ્યમ નથી કરતો એ મહાપ્રમાદી છે. પ્રમાદની વ્યાખ્યા શું છે? અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે પોતાના સ્વરૂપની સાવધાની છોડીને જીવ વિકાર અને સંયોગી ચીજમાં સાવધાન થઈ રહ્યો છે એ મિથ્યાત્વ મોહ છે. પોતાના સ્વરૂપ તરફ લક્ષ નથી અને એ વિકારમાં વિભાવમાં સંયોગી જે ચીજ છે, સંયોગોને કારણે જે પ્રાપ્ત થયું છે એ બધામાં એ સાવધાન થયો છે, એમાં એ મારાપણું કરે, એકત્વ કરે, એ બધા પરિગ્રહને પોતે ધરવાવાળો થાય. આ કોમ્પ્યુટર મારું ને આ કાર મારી, અરે ભલા ભગવાન, એ તો બધું સંયોગી છે, સંયોગ છે, એટલે તારા સંયોગમાં એ આવ્યું છે, એમાં તારું ક્યાંથી થયું? એ સંયોગી ચીજમાં તું આટલો બધો કેમ ગરકાવ થઈ ગયો છે? એ સંયોગી ચીજ ક્યાં તારી સાથે આવે છે, છતાં એમાં કેમ આટલો ઓતપ્રોત થયો છે? એ તારું મિથ્યાત્વ છે, તારો મોહ છે, એ અજ્ઞાન છે. પ્રભુ, એને છોડીને તું તારા સ્વરૂપમાં જાણે, ત્યાં જ્ઞાન આનંદ છે, સુખનો સાગર ભર્યો છે, ત્યાં જાણે. પ્રભુ ગુરુદેવ કહે છે અહીંયા કે આનંદનો નાથ સચ્ચિદાનંદ ભગવાન પ્રભુ તું છો, એને ભૂલીને તું આમાં ક્યાં પડ્યો? તો આજે આ એક પેરેગ્રાફ સુધી આપણે સાધ્યાય રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તેવરતે જયતે પ્રણમુ પદ તેવરતે